આ માર્ગ ઉભરાનો નથી, શ્રમનો છે. અને ક્યારેક ઉભરો આવે તો ઉપશમ કરજે, ઉભરો આવે તો ઉપશમ કરજે, સંયમ કે બરોબર છે, વાંધો નહીં, અત્યારે મારે એટલું નથી કરવું. તો કે છે, જે તેમ હોય તે માયા કપટ ન હોય એમ જાણીએ છીએ, અને અમે જાણીએ છીએ કે આ માયા કપટ નથી. માટે તમે ગુપ્તપણું રાખશો તો કોઈ માયા કપટનો દોષ લાગશે નહીં. પણ બીજો દોષ થશે અનુમોદનાનો, કે સામાજીવના જેને સ્થિર તમે માયા કપટ રાખ્યું, જેનાથી માયા કપટ રાખ્યું એનું એમાં કલ્યાણ સમાયેલું છે. જોયું, એક માયા કપટ મલિનાથના પૂર્વભવમાં મિત્ર સાથે થયું હતું, કે તપશ્ચર્યાની વાત પણ ત્યાં કરી નહીં, તો એનાથી આંતરો રાખ્યો, માયા કપટમાં આંતરો રાખ્યો, તો એનાથી સ્ત્રી વેદનો બંધ પડ્યો, કર્મબંધનું કારણ થયું. એ દોષ હતો, એ માયા કપટે દોષ હતો. અહીંયા તમે તમને જેને ઓળખો છો એની આની ભૂમિકા નથી, ત્યાં સુધી કોઈ બીજી વાત કરવી નહીં. તમે કહો કે પરમ કૃપાળુ દેવ મારા માટે પરમાત્મા સ્વરૂપ છે, સીધી વાત. હવે જગતના જીવોને તરત પહેલી વાર જે હશે હાવ અજાયણો, અને ઘણા વખતે તમને મળ્યો ન હો, તમે ક્યાં જાઓ છો, હમણાં તો તમે અપાસરે દેખાતા નથી, વ્યાખ્યાનમાં નથી. તમે કહો મને ભગવાન રૂપ પુરુષ મળી ગયો છે, એટલે એનું રિએક્શન શું આવે? હજી એને આની ઓળખાણ આ જ્ઞાની આ સમજાવે એ ભૂમિકા એ તમે નથી લઈ જતા હજી સીધે સીધું. તો આવો તમારો આગ્રહ એને અભાવ ઉત્પન્ન કરશે કે ભક્તિ ઉત્પન્ન કરશે? ધીરે ધીરે કોઈ પ્રસંગ બને, તમે કહો આટલું જરા વાંચો તો આપણે સાથે મળીશ ને, તો એને એમ થશે. જેમ વડવાના સ્થાપક પોપટભાઈએ ઉગરીબેનને પૂછ્યું કે બેન, તું તારા દિવસો કઈ રીતે પસાર કરે છે, તું સુખી છો કે દુઃખી, બાળ વિધવા, ચિંતા તો હોય ને વડીલને મળવા ગયા કે આ ઉગરી શું કરતી હશે હવે, તો કે ના મારા દિવસો તો શાંતિથી આનંદથી જાય છે, મને મારા પ્રભુના પત્રો મળે છે, હું વાંચું છું, એકાદ પત્ર મને વાંચવા આપીશ? તો કે આજે આવ્યો છે લ્યો. અને એને વાંચ્યો પોપટભાઈએ, બેન આ લખનાર તો કોઈ ભગવાન પુરુષ હોય એવું લાગે છે, આ લખનાર તો કોઈ ભગવાન ભક્તિ જાણે. બેન કઈ ન કીએ, બેન તો એનામાં ભક્તિ જગાવવા સિવાય કઈ નહીં, બસ અમને આ પત્ર વાંચવાથી શાંતિ થાય છે, આનંદ થાય છે, વિતરાગના માર્ગથી અમે નજીક જઈએ છીએ, આત્મકલ્યાણની કંઈક સાધના થાય છે, અમારા કષાયો શાંત થાય છે, અમને આ સંસાર બળબડતા સંસારમાં કંઈક આ વચનોથી શાંતિ પ્રાપ્ત થાય છે, બસ આને ક્યારે મળવું, આ કોઈ આનંદઘન જેવો અવધૂત પુરુષ લાગે છે, આના દર્શન મને ક્યારે થાય? અરે હરિભદ્ર સુરી જેવો રાજ પુરોહિત પસાર થાય છે રસ્તા ઉપરથી, અને ઉપાશ્રીમાંથી એક ગાથા સાંભળે છે, અને ગાથા સાંભળીને એ મહાસતીજીને કહે છે કે આનો અર્થ સમજાવો, તો એ જોયું છે કે આને મારે ને સમજાવવું, હજી આને ભક્તિ ઊભી કરવી. અરે અમારે તો આપેલું ગોખી, અમને તો અમને અમારા આચાર્ય જે આપે એનું અમારે પાઠ કરવાનો હોય, આનો અર્થ બર્થનું કામ અમારું નથી. તમે એમ કરો ને, અમારા ગુરુ મહારાજનો ઉપાશ્રી બાજુમાં જ છે, ત્યાં બિરાજે છે, જરા એમની પાસે જઈને આપ પૂછશો તો વધારે સારું. કહેવાની પદ્ધતિ એટલી સરસ રીતે કે ભક્તિભાવ આમ વધતો જાય વધતો જાય વધતો જાય. અને ઓલો અહીંયા જાય છે અને જ્યાં સાંભળે છે તો કે આ વાત એમને એમ પણ નહીં સંભળાય, પુરોહિત તમે અત્યારે રાજવેશભૂષામાં છો, આ રાજની વેશભૂષામાં આ ખેસ મસ્તકને પહેર્યા છે, પાઘડી ધારણ કરી છે, એમાં આ વચનનો અર્થ પકડાશે નહીં. પોસો કરાવે છે એને કે સાધુ જેવું બનવું જોઈએ, તો કે સાધુ પછી બનીશ, એ તો મારો નિયમ છે કે જે વસ્તુ હું સમજતો નથી ને કોઈ મને સમજાવશે તો એનો હું શિષ્ય બની જઈશ, પણ મને પેલા એ ખાતરી થવી જોઈએ. તો આવો કાલ પોસો કરીએ ને સમજીએ, પછી બેસે છે સમજે છે અને જગતને એક મહાન હરિભદ્ર સુરી જેવો સુરી સમ્રાટ પ્રાપ્ત થાય છે, યોગ દર્શનનો મહાન પ્રગટ કરનાર પ્રણેતા. આ વાત છે કેવી રીતે આપણા પુરુષને. પણ તમે જો, મેં તો 680માં પત્ર વાંચ્યો, એમાં કૃપાળુ દેવે લખ્યું કે અમે પરમાત્મા સ્વરૂપ, તો એને લખ્યું પછી મારે શું, એ અમારો પરમાત્મા સ્વરૂપ છે, પણ ઉભો રહે તો કોની યારે વાત કરો છો, પેલા સમજી જાય. તું મુમુક્ષુ સાથે વાત કરસ? તું ભાવિક સાથે કોઈ આત્મકલ્યાણનો જિજ્ઞાસુ છે એની સાથે વાત કરસ? કેની સાથે વાત કરસ? કે ગચ્છ મતની અંદર રાચી માચીને જે રહેતો હોય એની સાથે વાત કરસ? કે શ્રીમદ પરમાત્મા છે, તમે બધા ખોટા છો, એમ આ વાત કરવાની પદ્ધતિ છે. જ્ઞાની પુરુષની વાતને યુક્તિને સમજવી પડશે. હું માનું છું પરમાત્મા સ્વરૂપ છે, હવે મારે ગુપ્તપણું રાખવાનું છે, અને એવું ગુપ્તપણું રાખવું છે કે મારી સાથે જે આવે છે વર્ષો વર્ષ જેમ આગળ વધે ત્યારે પછી કોઈ વાર મોકો આવે ત્યારે મારે એમ કહેવું કે પરમાત્મા છે. અને એને અંતરપટનો પડદો ખસી જાય, ઓહો હો, આજ સુધી તો આને ઘણો મહાન, ઘણો જ્ઞાની, પરમ જ્ઞાની સમજતો હતો, આજે તમે મારી દ્રષ્ટિ ઉગાડી દીધી, હવે શું શંકા હોય? મોક્ષ માર્ગમાં કૃપાળુ દેવના વચનમાં શું શંકા હોય? આ તો પરમાત્મા સ્વરૂપ પુરુષ છે, અને આ દશાએ પહોંચેલો પોતે કહે છે કે અમે પરમાત્મા છીએ. અને એ પરમાત્મા પણ અમે અભિમાનથી કહેતા નથી, પણ જગતના જીવોની પરિભ્રમણની જે આ દશા છે એના પ્રત્યેનું કારુણ્ય પ્રગટે છે, એ જ આ અમારા ચરિતાર્થ, અંતરચરિતાર્થ પ્રગટ કરવાનું અમને કહે છે. ઓહો, આની તો કરુણાનો કોઈ પાર નથી, આ તો કરુણાથી, અભિમાનથી નહીં પણ કરુણાના અતિશયથી જગતના જીવો પ્રત્યે જે આ બધા ભવભ્રમણની રખડપટ્ટીમાં સંસારની અંદર પીસાય છે એના ઉપર કરુણા લાવવા, એનાથી મુક્ત કરવા પુરુષ કહે છે કે અમારા વચનમાં તમને શંકા ન થાય એટલે કહીએ છીએ. એટલે મુનિને કહે છે, મુનિ અમારા મને વિતરાગમાં કંઈ ભેદ કરશો. એ મુનિને કીધું છે, એ કંઈ ચૌટે જઈને ભાષણ કરવા ન બેસાય, એમાં આપણે કૃપાળુ દેવના બહુ ગુણગાન ગાય છે એવું ન માનવું, એમાં 10 જણાને અભાવ થાય. એને મુનિને કીધું અને મુનિએ કહ્યું કે અમારે આજ આપના મોઢે સાંભળવું હતું, અમને તો પ્રતીતિ હતી જ, પ્રભુ જો આપના મોઢેથી આટલી વાત મળી જાય તો અમારો ભાવ સાર્થક થઈ ગયો, અમને કોઈ શંકા નહોતી. આહા, શું વાત છે! કેને ક્યાં વાત થઈ છે તો અમને આ જ હતું, પણ જો એકવાર ભગવાન કહી દે કે તમે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે, અને અમે એવા વિતરાગી પણ અત્યારે પામ્યા છીએ. કેટલી શ્રદ્ધા બેસે જીવને, અનંત ભાવના જન્મ મરણ ટળી જાય, સહેજ શંકા રહી ગઈ હોય ને દેહ છૂટી જાય તો, આટલું બધું વાંચ્યું હોય, સાંભળ્યું હોય, ચિંતન કર્યું હોય અને સહેજ શંકા રહી ગઈ હોય કે સારું ખબર નથી હો આમ હશે તો, પણ એમ કે એ કહે છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, હવે નિશંક બનો પ્રભુ પ્રત્યે, પૂર્ણ નિશંક બનો. અને એ માત્ર કહેવાથી, આગ્રહથી નહીં, પ્રતીતિથી. આગ્રહથી થશો તો ટળી ગયું, ન થાય ભક્તિથી, અને ભક્તિ અનુભૂતિથી, અંતરમાં અહેસાસ થાય કે મારો પ્રભુ સહજાત્મ સ્વરૂપ જ છે. એ તો એનું આખું જીવતર સહજાત્મ સ્વરૂપ છે. જ્ઞાની એના ઉદયથી જુદો છે, ગમે તેવા ઉદયમાં એનું જ્ઞાનીપણું અખંડ અને અભેદ છે, અને એનો ઉદય કર્મ પ્રમાણે ચાલ્યા કરે છે. હું મારા જ્ઞાનીને ઓળખું છું, એના અંતરંગ સ્વરૂપને ઓળખું છું, એની અલૌકિક દશાને ઓળખું છું. મારું અનુસંધાન, મારું જોડાણ, મારી ભક્તિ, મારો આશ્રય એના અંતરંગ સ્વરૂપ ઉપર છે, એના બાહ્ય વ્યવહાર ઉપર નથી. જ્ઞાની જ્ઞાનથી અભિન્ન છે, કર્મ પર છે, જ્ઞાન સ્વગુણ છે, નિજગુણ છે, એ નિજગુણમાં પરિપૂર્ણ છે, ઉદયમાં ગમે તે હોય. એને દેહ સાથે સંબંધ છે. કૃપાળુ દેવે આટલી વાત સમજાવવામાં કીધું કે સદગુરુનો આત્મા એ સદગુરુ છે, એનો દેહ નહીં, એનો દેહ નહીં. તો જેને સદગુરુનો આત્મા સમજાણો છે એ પછી દેહધારી છે કે વિદેહધારી છે, એ પ્રશ્ન એના માટે નથી રહેતો, ભૂમિકા એ ઉપર થઈ ગઈ. આ ત્યાં સુધી છે કે જ્યાં સુધી જીવ નીચેની ભૂમિકાએ છે એને વિકલ્પ છે, પેલાને નથી. એટલે કૃપાળુ દેવે સૌભાગભાઈને લખ્યું કે વિયોગમાં પણ કલ્યાણ છે. હરિ પ્રત્યેની જેટલી વિયોગની વિરજવાલા જાગે તેટલો હરિનો સાક્ષાત્કાર પરમ હોય છે. વિયોગમાં કલ્યાણ છે, સમજવું પડશે. માર્ગના રહસ્ય, માર્ગના ભેદ, ટૂંકી દ્રષ્ટિથી નહીં સમજાય, શબ્દની પરિભાષાથી નહીં સમજાય, ભાવની ભાષામાં જવું પડશે. અને ભાવની ભાષામાં જેને જવું છે એને પોતાના અંતરથી પ્રભુ સાથેના વચનોની અનુભૂતિના અનુસંધાન લેવા પડશે. આ કંઈ પાંડિત્યનો માર્ગ નથી, આ વાકચાતુર્યનો માર્ગ નથી. અને એ રીતે સમજણ મેળવવા માટેનો પ્રયત્ન કરીશું તો હજી ઘણો કાળ જશે. આગળ કહે છે કે જેને જો અન્ય જીવો પ્રત્યે દ્રષ્ટિ જીવો તો ખરા, કરુણા જેને દર્શન મોહનીય ઉદયપણે બળવાનપણે વર્તે છે એવા જીવને માત્ર સત્પુરુષ આદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું એ તેનું અને ઉપયોગ રાખનાર એ બંનેના કલ્યાણનું કારણ છે. ઓહો, કેટલી આશાતનાથી આપણે બચાવી લીધા છે. ખ્યાલ આવે છે આપણા ઉપરનો ઉપકાર આ એક વાક્યની અંદર કે જે કે જેને દર્શન મોહનીય ઉદયપણે અને બળવાનપણે વર્તે છે. જેને તમારે સમજાવવા છે, રાહ પર લાવવા છે, જેની સાથે તમારે વાદ વિવાદ કરવો છે, તો કે છે જેને દર્શન મોહનીય ઉદયપણે અને બળવાનપણે વર્તે છે એવા જીવને માત્ર સત્પુરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ, એ જીવ સત્પુરુષની અવજ્ઞા બોલે એવો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખીને વર્તવું કે એને દર્શન મોહનીયનો ઉદય છે. કૃપાળુદેવ કે મુનિ આર સૌભાગભાઈ મુનિને સમજાવવાની માથાકૂટમાં પડશો નહીં. સાક્ષાત તીર્થંકરના વચનો પણ એને કલ્યાણનું કારણ બની શકે એમ એટલો દર્શન મોહનીયનો બળવાનપણે ઉદય વર્તે છે. જો આવો ઉદય વર્તતો હોય તો ગમે તેવા સત્પુરુષની આસાધના કરતા એ જીવ કાચી મિનિટમાં પાછો નહીં પડે, કેમ કે ત્યારેથી મોહનીયના પ્રમત થયેલો જીવ છે, એટલે અભિમાનની અંદર અહંકારની અંદર પ્રમત બનેલો છે. એને યોગ્યતા અયોગ્યતાનું ભાન નહીં રહે એટલે એ સત્પુરુષની અવજ્ઞા બોલવા સુધી વયો જશે અને એનું નિમિત્ત કોણ બનશે? આપણે. તો કહે છે કે એટલો ઉપયોગ રાખવો કે દર્શન મોહનીયનો ઉદય જેને વર્તતો હોય એને સત્પુરુષની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણા થકી થાય એમ ન થાય એટલો ઉપયોગ રાખીને વર્તવું. અને આવું વર્તન એ ઉપયોગ રાખનારનું અને જેના કારણે ઉપયોગ રાખ્યો છે એમાં બંનેનું કલ્યાણનું કારણ છે. એ તેનું અને ઉપયોગ રાખનાર એ બંનેનું કલ્યાણનું કારણ છે. પેલામાં બંનેને અકલ્યાણ છે, પેલાને તો અકલ્યાણ છે જ અને હતું જ, એ કલ્યાણ કરવા ગયા આપણે અને નવું અકલ્યાણ ઊભું કર્યું, અકલ્યાણનું કારણ ઊભું કર્યું. જ્ઞાની કહે છે કે ના, ઉપયોગ રાખો જેને દર્શન મોહનીયનો ઉદય ઉપયોગ દર્શન મોહનીયનો ઉદય બળવાનપણે છે એની પાસે એવી વાત ન કરો કે જેથી કરીને એને સત્પુરુષની અવજ્ઞા બોલવાનો પ્રસંગ ઊભો થાય. એટલે સુધી વાતને નહીં લઈ જાઓ કે તમારા સામે તો કાંઈ નહીં બોલી શકે પણ સત્પુરુષ માટેનું બેફામ બોલશે, આવું પણ ન થવું જોઈએ. કૃપાળુદેવ કહે છે કે અમે કર્મનું વેદન કરીએ છીએ છતાં અમે અમારા ભાગીદારને જણાવતા નથી, અને આ એટલા માટે મજૂરી કરીએ છીએ કે જેથી કરીને એને અમારી અવજ્ઞા બોલવાનો પ્રસંગ ઉપસ્થિત ન થાય. અજાણપણે પણ આવા આવા કામ, તો કે બિલકુલ બોલશો નહીં, દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે, અમે મજૂરી જેવું વેઠ જેવું કામ કરવાનું રાખ્યું છે, કેમ કે આ પ્રવૃત્તિ અમે શરૂ કરાવી છે. હવે એને એમ ન થાય કે અમને અહીંયા શરૂ કરાવીને આ હવે કરતા નથી, અને જ્ઞાન થઈ ગયું, અને જ્ઞાન થઈ ગયા પછી ગમે તેમ એ પ્રકારનું કંઈક બોલી જાય કે જેને કારણે જ્ઞાનીની અવજ્ઞા થાય અને એ અવજ્ઞાનો એને બંધ પડે. તો કે છે એટલા માટે અમે આ કરવાનું ચાલુ રાખ્યું છે. સૌભાગ્યને સમાધાન આપે છે કે ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. અમારો ઉદય જોઈને તમે ઉદાસપણું ભજતા નહીં, અમારા જ્ઞાન સ્વરૂપને જોજો. જ્ઞાનીના જ્ઞાન સ્વરૂપને જોવાય, જ્ઞાનીના ઉદય સ્વરૂપને જોવાય નહીં. મુશ્કેલી એ છે કે જ્ઞાનીનું ઓળખાણ જ જ્ઞાન સ્વરૂપનું નથી, એટલે ઉદય સ્વરૂપ ઉપર જ વારંવાર દ્રષ્ટિ જાય છે. સરસ સમજાવે છે. આ સિદ્ધાંત પકડાઈ ગયો, વાત કરતા કરતા લખાય છે એટલે જબરજસ્ત જૈન દર્શનનો એક આગમિક સિદ્ધાંત એમાં બતાવે છે. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે એમ તીર્થંકર કહે છે. જુઓ, આ શ્રીમદ રાજચંદ્રજીની વાતની ખૂબી તો એક વાત એની અનુભૂતિ કે અને તરત જ એની સાથે એની આધાર કયો આવે? સર્વજ્ઞનો, વિતરાગનો, તીર્થંકરનો. આ પુરુષ તીર્થંકરે જે કર્યું છે કરી રહ્યો છે, શાશ્વત માર્ગનો પ્રવક્તા છે. આને કંઈ નવું શરૂ કંઈ કર્યું જ નથી. શું નવું શરૂ કરવાનું છે? અનંતા જ્ઞાનીઓ, અનંતા સિદ્ધો, અનંતા તીર્થંકરોએ જે માર્ગને આલોકિત કર્યો છે એમાં નવું શું કરવું છે? કાંઈ નહીં, એના કાંટા ઝાકરા દૂર કરવાના છે, એની અંદર રહેલા સંશય સંદેહના ઓછાયા દૂર કરવાના છે અને જગતને ફરીથી આ માર્ગને પ્રકાશિત કરવો છે, આલોકિત કરવો છે. માર્ગનો જે લોપ થયો છે એ લોપપણાને પ્રકાશિત કરવું છે. બીજું કંઈ નવો માર્ગ અમારે દેવો નથી. આત્મસિદ્ધિ એ નવો માર્ગ છે કે લોપ થયેલા માર્ગનું પુનર્જીવન છે? તો કહે છે એમ તીર્થંકર કહે છે. જો તીર્થંકરે આ જબરજસ્ત સિદ્ધાંત આપ્યો શું કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી અને તેવા પ્રસંગમાં ઉજમાળ થવું, હર્ષ કરવો, આનંદ વ્યક્ત કરવો એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, જ્ઞાની પુરુષના, તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું. જ્ઞાનીઓના જો ગુણગ્રામ થતા હોય તેમાં ઉજમાળ થવું, એમાં આનંદ વ્યક્ત કરવો, એમાં ઉલ્લાસિત થવું, એમાં ચિત્તની પ્રસન્નતા વેદવી અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે. તીર્થંકર કહે છે કે અનંત સંસાર જીવનો વધે કેમ અને જીવનો અનંત સંસાર નાશ કેમ પામે? આ બે વાત તીર્થંકરે કીધી છે. સાહેબ, મારો અનંત સંસાર વધવાનું કારણ? તો તીર્થંકર કહે છે કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી અને તે પ્રસંગમાં ઉજમાળ થવો. સાહેબ, મારો આનંદ સંસાર ઘટે એવું કોઈ ઉપયોગ ઉપાય? તો કે હા. તો કે છે જ્ઞાની પુરુષના ગુણગ્રામ કરવા અને તે પ્રસંગમાં ઉજમાળ થવું અને સરળ પરિણામે તેની આજ્ઞાએ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું. એની આજ્ઞા જે છે એમાં ઉપયોગ રાખીને કે હું વર્તી શકું છું, વિપરીત તો નથી જતો ને, ઉપયોગમાં એક આવે કે જેટલું આગળ જવાય એટલું, પણ હું એનાથી વિરુદ્ધ તો નથી ચાલતો ને. ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું શ્રી તીર્થંકર કહે છે. આ બે માર્ગ સમજાય છે, અનંત સંસાર વૃદ્ધિનું કારણ અને અનંત સંસાર નાશ થવાનું કારણ. એક જ જ્ઞાની પુરુષ, પણ એના બે પાસા, એક એની અવજ્ઞાનું અને બીજું એના ગુણગ્રામનું. અને એ સમયે જીવની સ્થિતિ ઉજમાળ થવાનું. ઓલો અવજ્ઞામાં ઉજમાળ થાય છે અને આ એના ગુણગ્રામમાં ઉજમાળ થાય છે. અને તે વાક્યો જિનાગમને વિશે છે. આપણે તો કઈ આગમ બાગમ અમારે કઈ સંબંધ નથી, વાંચાના કૃપાળુદેવને ખબર છે, કહી દીધું કે આ વાક્યો જિનાગમને વિશે છે. અમે જયારે તીર્થંકરની વાત કરીએ છીએ તો તમે પૂછશો કે તીર્થંકરની વાત ક્યાં લખેલી છે? પૂછશો ને કે તીર્થંકરની વાત છે તો ક્યારે કીધી હતી? કારણ કે જે કાંઈ ભગવાને કીધું છે તો બધું ગણધરોએ ગ્રંથસ્થ કર્યું છે. એટલે કે છે આ વાત આગમને વિશે છે. હવે વાંચવી હોય તો વાંચજે, નહીં તો શ્રદ્ધા કરીશ તો કલ્યાણ થશે. ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હશે. ઘણાએ આ તો સાંભળ્યું હશે, આ વાક્યો તો ઘણાએ સાંભળ્યા હશે. તથાપિ, જો હવે આપણી અવડચંડાઈ, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત જોવામાં આવે છે. પ્રથમ વાક્ય અફળ, કયું પ્રથમ વાક્ય? જ્ઞાની પુરુષની અવજ્ઞા કરવી અને એના પ્રસંગમાં ઉજમાળ થવું. આ વાક્યને અફળ કર્યું હોય કે ના, અમે અવજ્ઞા કરતા નથી અને અમે એમાં ઉજમાળ થતા નથી, એવા જીવો તો ક્વચિત જોવામાં આવે છે. પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંતવાર કર્યું છે. પ્રથમને સફળ બરોબર છે, જ્ઞાની પુરુષની અવજ્ઞા જ કરી છે અને એમાં જ ઉજમાળ થયા છીએ. અને બીજું, જ્ઞાની પુરુષના ગુણગ્રામ કર્માને ઉજ્જવળ થવું એને અફળ કર્યું છે. એવું કોઈ દી અમે જ્ઞાનીના ગુણગ્રામ કર્યા નથી, કારણ કે અમે અમારા ગુણગ્રામમાંથી ઊંચા આવીએ તો જ્ઞાની પુરુષના ગુણગ્રામ કરીએ ને. અમારા કરીએ, પછી અમારા દીકરાના કરીએ, પછી દીકરાના દીકરાના કરીએ, અને એવા હરખ ગયેલા હોય કે આમાંને સાંભળવું છે કે નહીં એ સમજવા જેટલી આપણી શક્તિ નથી, કે ભાઈ આને રસ નથી તારા બાબલામાં, શું માંડો છો, એ ખાઓ, એ આમ ને એની આમ ને, આટલો ઇન્ટેલિજન્ટ ને આમ કહી દે છે ને તેમ કહી દે, અરે બધું કહી દે, રાખને તારા ઘરે, એ શું છે પછી વાત કરશું. પણ જીવનો ઉત્સાહ, જીવનો ઉલ્લાસ, એ સામાની ભૂમિકા છે કે નહીં, સામાન્ય રસ છે કે નહીં, કાંઈ ધ્યાનમાં, કેમ કે એને ગુણગ્રામ કરવા છે, અહમમાં તદ્રુપ થઈ ગયો છે સંસારની અંદર. આપણને એમ થાય, જરાક પર દ્રષ્ટિ આપણામાં આવે ત્યારે એમ થાય કે આ જીવ કેટલો બધો અંદર સંસારમાં રચાયેલો છે, આહા, સંસારના સંગ પ્રસંગમાં કેટલો ડૂબેલો છે, એક ઘડીભર પોતાને જુદો કરી શકતો નથી. અરે દરેકને, જીવને પોતપોતાની શુભાશુભ કર્મની અવસ્થા છે, એમાં એના મલાવા શું માંડા છે, પોતાના મલાવા કરે. મંદવાળનું જરાક પૂછ્યું તો ગયા આપણે, કેમ છે એટલું પૂછાય નહીં, કેમ કે કેમ છે પૂછો એટલે શરૂ કરે, આઠ દી પહેલા આમ હતું, રહેવા દેજે ભાઈ સાહેબ, અમારે કાંઈ સાંભળવું નથી, અમને એમાં કાંઈ રસ નથી. પણ જીવની આ જે અનંતી વાર કર્યું છે, શું કર્યું છે, જ્ઞાની પુરુષની અવજ્ઞા કરી છે, એમાં ઉજમાળ થયા છીએ. જ્ઞાની પુરુષના ગુણગ્રામમાં ઉજમાળ થયા નથી, એના ગુણગ્રામ કર્યા જ નથી, કારણ કે એનો ગુણગ્રામ કરવા માટેનો અમને હજુ અવસર જીવનમાં પ્રાપ્ત થયો નથી. હજી અમારી દ્રષ્ટિ અમારા ઉપરથી ખસે, અમે અમારા સ્વજન પરિવાર, છોકરો છોકરાનો, છોકરો ભાણીઓ, આ બધામાંથી જરાક અમારી દ્રષ્ટિ હટે તો કોક સાથે પુરુષ નજર સામે આવે ને જેના ગુણગ્રામ અમે કરીએ. સાહેબ ભક્તિનો ટાઈમ નથી મળતો, કે કા બસ સવારના પોરમાં બેઠો જો બાબલાને લઈને, બસ કયા કરે ને ગુણગ્રામ કર્યા કરે, તારું કલ્યાણ થશે, મારાથી ન નીકળાય ને મારાથી આમને કાયલા કરશે. આપણે એમાં ક્યાંય પડવું નથી, આ બધું અનંતી વાર આપણે આ અનુભવી છે, એમાં આપણે શું કહીએ, આપણે એકબીજાને કંઈ કહેવાનું છે, બોલાય જ નહીં, બોલાય જ નહીં. તો કે છે કે બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે, તેવા પરિણામમાં આવતા તેને વખત લાગતો નથી. શું, પહેલું વાક્ય અફળ કરવું અને બીજું સફળ, આવા પરિણામમાં આવવામાં એને વખત લાગતો નથી. જ્ઞાની પુરુષના ગુણગ્રામ કરવા હોય એ શક્ય નથી, એને ઉજમાળ થવું હોય તો બીજા પ્રસંગો છે. આવા પરિણામમાં જીવ આવે એમાં એને વખત લાગતો નથી, કારણ કે સાહેબ કેમ આવું હશે, જીવનો આ અનંતકાળનો દોષ કેવો મોટો છે કે અમે ક્યારેય જ્ઞાની પુરુષને અમે ભજ્યા નહીં, ઉપાસ્યા નહીં, એમના ભાવે કરીને ગુણગ્રામ ગાયા નહીં, એને અર્પિત થયા નહીં. આટલો કાળ ગયો, આટલા જ્ઞાનીઓ, આટલા સિદ્ધો, આટલા તીર્થંકરો, અરે પ્રભુ એના શાસનમાં અમે આવ્યા પણ અમે ક્યારેય એને અર્પિત ન થયા. કારણ તો કયો, અમારું શું ભૂલ રહી ગઈ, એને અમે ક્યાં ચૂકી ગયા, કઈ વસ્તુ અમારી દ્રષ્ટિ બહાર રહી ગઈ કે પ્રભુ આ બધું હોવા છતાં, અમે તીર્થંકરના સમવસણમાં જોવા છતાં અમે ત્યાં એને નમ્યા નહીં, ઝુક્યા નહીં, અર્પિત થયા નહીં. તો કે છે, અનાદિકાળથી મોહ નામનો મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યો છે, એટલે આ પરિણામમાં એને જવાનો અવસર પ્રાપ્ત થતો નથી. માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ યથાબળ વીર્યે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું યોગ્ય છે. દોષ શું છે, મોહ નામનો મદિરા એના આત્મામાં પરિણામ પામ્યો છે.
મરકટ જેવું મન અમારું જ્યાં ત્યાં કુદકા ખાય, મોહ મદિરા ઉપર પીધો ને પાપે પ્રવૃત્તિ થાય, વાલા મારા હૈયામાં રેજે ભૂલું ત્યાં તું ટોકતો રે.
ભક્તની તો આ એક અરજ છે કે પ્રભુ અમે તો મોહ મદિરા પી લીધો છે, એનું પરિણામ એટલું બધું ચાલી રહ્યું છે કે અમને આ અવસર મળતો નથી, અમે જતા નથી. જ્ઞાની કહે છે એમાંથી આ વારંવાર વિચારી, બસ વિચાર કરજે હવે આ પરિણામમાંથી બહાર નીકળજે. અને એવા એવા પ્રસંગમાં યથાશક્તિ અને યથા બળ વીર્ય, જેટલી તારી શક્તિ છે અને બોધનું બળ જેટલું છે અને આત્માનું વીર્ય જે છે એ દર્શિત કર્યા છે, ઉપર દર્શિત કર્યા છે, જે પ્રકાર તે પ્રકારે વર્તવું. શું પ્રકાર દર્શિત કર્યા છે? તે પ્રકારે વર્તવું શું પ્રકાર દર્શિત કર્યા છે? તો કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી અને તે પ્રસંગમાં ઉજમાળ થવું તે અનંત સંસાર વધવાનું કારણ છે. અને જ્ઞાની પુરુષના ગુણગ્રામ કરવા અને તેમાં ઉજમાળ થવું અને તેમની આજ્ઞામાં સરળ પરિણામે ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું, આ બીજું તે અનંત સંસારને નાશ કરનારું છે. આ બે પ્રકાર કયા છે? તો મોહ મદિરાને કારણે જીવ બીજા પ્રકારની અંદર જતો નથી, પેલા વાક્યને સફળ બનાવ્યું છે, એને અફળ કરી શકતો નથી. મોહ મદિરા છે, આત્મામાં પરિણામ પામ્યો છે. મોહ છે આત્મામાં એટલો બધો પરિણામ પામ્યો છે કે જ્યાં જ્યાં જન્મ્યો છે, જે જે દેહ ધારણ કર્યા છે, તે તે દેહ સંબંધી એને દરેક વસ્તુ વિશેનો મોહ એટલો જ પોતાને આત્મીય થયો છે. એમાં પછી ખિસકોલીના ભાવમાં એ ભાવ, સસલા કૂતરાના ભાવમાં એ, વાંદરા બિલાડાના ભાવમાં એ, અને માણસના ભાવમાં પણ એ. અહીંયા કાંઈ મોહ અત્યારે માણસ તરીકે છે એટલે બાયડી છોકરા પ્રત્યે તો હોય જ ને, અરે ત્યારે કૂતરો હતો ત્યારે કૂતરી પ્રત્યે એટલો જ હતો, એમાં કાંઈ ફેર નથી. આ સંસારનું સ્વરૂપ છે. મોહ દ્રષ્ટિ આત્મામાં પરિણામ પામી છે. દેહ ગમે તે ધારણ કર્યો, કોઈ દેહની અંદર તે પરમાત્માને જોયા નહીં, કોઈ દેહમાં તે જ્ઞાની પુરુષના ગુણગ્રામ કર્યા નહીં, કારણ કે આત્મામાં મોહ પરિણામ છે. અને આ મોહ પરિણામ તારે દૂર કરવું પડે, વારંવાર વિચારીને, વારંવાર યથાશક્તિ અને યથા બળવીરે પરિણામે કરીને. કેમ કે મોહને નાશ કરવા માટેનો ઉપાય એક જ છે,
કર્મ મોહની ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ.
આનો અચૂક ઉપાય છે, અચૂક બોધ અને વિતરાગતા. જ્ઞાની પુરુષનો બોધ એને આત્મામાં પરિણામ કરવાથી મોહ પરિણામ નાશ પામે છે, અને વિતરાગતા આ શક્તિ વધારવાની. જ્ઞાની પુરુષના બોધને આત્મામાં પરિણામ ત્યારે જ થાય કે એની શક્તિ વધે, એનું વીર્ય વધે, આત્મવીર્ય આત્મશક્તિ. તો બોધ બળથી શક્તિ વધારતા જવી અને પરિણામને બદલતા જવું, જે મોહ પરિણામ છે એને બોધ પરિણામ રૂપ કરવું, આ એનો ઉપાય છે. સત્પુરુષોનું યોગ બળ જગત.